એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક કહી શકાય કે કોયડો ઉકેલવાની કોશિશ કરીશું.
કોયડો રસપ્રદ.
હા, એક એવો સમુદાય જેની પાસે કોઈ પોપ નથી, કોઈ બાઇબલ જેવો અંતિમ ધર્મગ્રંથ નથી અને કોઈ નિયમોની એમ કે કોઈ યાદી પણ નથી. છતાં આ નાનકડો સમુદાય લગભગ 370 વર્ષથી ટકી રહ્યો છે.
અને માત્ર ટકી નથી રહ્યો, પણ ગુલામી પ્રથા નાબૂદીથી લઈને મહિલા અધિકારો અને જેલ સુધારણા જેવા મોટા સામાજિક આંદોલનોમાં હંમેશા આગળ રહ્યો છે.
બરાબર. આ એક નાનકડા શાંતિપ્રિય જૂથ માટે ખરેખર અસાધારણ વાત છે.
બિલકુલ.
તો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય બન્યું? આટલી મજબૂત સંસ્થાકીય રચના વગર કોઈ સમુદાય સદીઓ સુધી કેવી રીતે એકજૂટ રહી શકે અને આટલો મોટો પ્રભાવ પાડી શકે?
અને આ જ સવાલના જવાબ માટે આજે આપણે પિંક ડેન્ડેલિયનના પુસ્તક ધ ક્વેકર્સ પર ઊંડાણપૂર્વક વાત કરીશું.
આ પુસ્તક આપણને ધાર્મિક સોસાયટી ઓફ ફ્રેન્ડ્સ, જેમને આપણે સામાન્ય રીતે ક્વેકર્સ તરીકે ઓળખીએ છીએ, તેમના રહસ્યમય અને પ્રેરણાદાયક વિશ્વના મૂળ સુધી લઈ જાય છે.
અને મને લાગે છે કે આજના ભાગલાવાળા અને ઘૂંઘાટિયા વિશ્વમાં તેમની શાંતિ, સમાનતા અને સાદગીની વાતો કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે.
ચોક્કસપણે. તો ચાલો શરૂ કરીએ.
ચાલો.
તો આ પુસ્તકના લેખક પિંક ડેન્ડેલિયન, જ્યારે મેં તેમના વિશે વાંચ્યું ત્યારે મને એક વાત ખૂબ જ રસપ્રદ લાગી.
કઈ વાત?
એ કે તેઓ માત્ર એક વિદ્વાન નથી, પણ પોતે ક્વેકર પણ છે. સામાન્ય રીતે કેવું હોય કે કોઈ વિષય પર લખનાર કાં તો બહારનો નિષ્ણાત હોય અથવા અંદરનો અનુયાયી.
હા, સાચી વાત છે.
અહીં તો બંને એક જ વ્યક્તિમાં છે.
અને જુઓ, આ જ વાત તેમને ખાસ બનાવે છે. તેઓ બર્મિંગહામ યુનિવર્સિટીમાં ક્વેકર સ્ટડીઝ વિભાગના વડા છે.
ઓકે.
એટલે એમની પાસે એક પ્રોફેસર તરીકે બહારથી એકદમ તટસ્થ રીતે વિષયને જોવાની દ્રષ્ટિ છે. તેઓ ઐતિહાસિક પુરાવા, સમાજશાસ્ત્રીય વિશ્લેષણ એ બધો ઉપયોગ કરે છે.
અને સાથે સાથે એક પ્રેક્ટિસિંગ ક્વેકર તરીકે.
હા, એક અનુયાયી તરીકે. તેઓ આ માન્યતાઓને અંદરથી અનુભવે છે. એમને ખબર છે કે મૌન ઉપાસનામાં બેસવાનો અર્થ શું છે, સમુદાયમાં રહીને નિર્ણય લેવાનો અનુભવ કેવો હોય છે.
એટલે એ માત્ર શું છે એ નથી સમજાવતા.
બરાબર. તેઓ માત્ર એ નથી સમજાવતા કે ક્વેકર્સ શું કરે છે, પણ એ પણ સમજાવે છે કે તેઓ જે કરે છે તેની પાછળની ભાવના, એની પાછળનો ઊંડો આધ્યાત્મિક અર્થ શું છે.
એટલે કે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું અનોખું મિશ્રણ. તો આ દ્રષ્ટિકોણ સાથે પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું છે?
પુસ્તકનો સૌથી મોટો અને કદાચ સૌથી આશ્ચર્યજનક તર્ક એ છે કે એક ધર્મ જે લગભગ 4 સદીઓથી ટકી રહ્યો છે તેની પાસે કોઈ પવિત્ર નિયન પુસ્તક કે સિદ્ધાંતોની યાદી જ નથી.
શું વાત કરો છો?
હા, તમે ક્વેકર ધર્મને નિયમોના સમૂહથી સમજી જ ન શકો.
તે પછી તેને કેવી રીતે સમજી શકાય? એનો પાયો શું છે?
એનો પાયો છે એક અનુભવ.
અનુભવ?
હા, ઈશ્વર સાથેનો સીધો, વ્યક્તિગત, કોઈ પણ મધ્યસ્થી વગરનો અનુભવ. ક્વેકર્સ માને છે કે દરેક મનુષ્યની અંદર ઈશ્વરનો એક દિવ્ય પ્રકાશ, એક અંશ રહેલો છે,
જેને તેઓ આંતરિક પ્રકાશ કહે છે. બરાબર.
બિલકુલ. અંગ્રેજીમાં એના માટે ઇનવર્ડ લાઇટ શબ્દ વપરાય છે. આ જ તેમનો એકમાત્ર માર્ગદર્શક છે.
આ તો બહુ મોટી વાત કહેવાય. મતલબ કે કોઈ પાદરી, કોઈ પંડિત, કોઈ ધર્મગ્રંથની જરૂર જ નહીં.
બિલકુલ નહીં. આ જ તો એમની ક્રાંતિ હતી. અને પુસ્તક આપણને આ વિચારના મૂળ સુધી લઈ જાય છે. 17મી સદીના ઇંગ્લેન્ડમાં જ્યોર્જ ફોક્સ નામના એક યુવાનથી શરૂ કરીને તેમના પર થયેલા ભયંકર અત્યાચારો, સમુદાયની અંદર થયેલા ભાગલા
અને આજે વિશ્વભરમાં ફેલાયેલા તેમના સ્વરૂપ સુધીની આખી સફર.
બરાબર. આ પુસ્તક એ જ સવાલનો જવાબ આપે છે કે કેવી રીતે માત્ર એક અનુભવના આધારે આખો સમુદાય ટકી રહ્યો છે.
તો ચાલો આ સફરને જરા વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તકની શરૂઆત 17મી સદીના ઇંગ્લેન્ડથી થાય છે ને?
હા.
એ સમયનું વાતાવરણ કેવું હતું જેણે આવા વિચારને જન્મ આપ્યો?
પુસ્તક એ સમયનું બહુ જીવંત ચિત્ર રજૂ કરે છે. જુઓ, 17મી સદીનું ઇંગ્લેન્ડ એટલે રાજકીય અને ધાર્મિક રીતે ભયંકર અશાંતિનો સમય.
ગૃહયુદ્ધ ચાલતું હતું, ખરું ને?
હા, ગૃહયુદ્ધ, રાજાને ફાંસી અને જે સ્થાપિત ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ હતું એ ભ્રષ્ટાચાર અને રાજકારણથી ખદબદતું હતું.
એટલે સામાન્ય લોકોને લાગતું હશે કે ધર્મ તેના મૂળમાંથી ભટકી ગયો છે.
બરાબર, લોકો એક નવા આધ્યાત્મિક માર્ગની શોધમાં હતા, અને આ જ માહોલમાં જ્યોર્જ ફોક્સ, જે એક સામાન્ય કારીગર પરિવારમાંથી આવતા હતા, એ સત્યની શોધમાં ભટકતા હતા. અનેક પાદરીઓ અને ધર્મગુરુઓને મળ્યા, પણ ક્યાંય સંતોષ ન મળ્યો.
અને પછી
એક દિવસે, પુસ્તક વર્ણવે છે તેમ, તેમને એકાંતમાં એક દિવ્ય અનુભવ થયો. એમને અંતરમાંથી અવાજ સંભળાયો.
શું?
એક જ છે, ઈસુ ખ્રિસ્ત, જે તારી સ્થિતિને સમજી શકે છે અને તને માર્ગદર્શન આપી શકે છે.
એક મિનિટ, એ સમયે તો બધા પાદરી અને ચર્ચ દ્વારા ઈશ્વરને પામવાની વાત કરતા હતા.
બરાબર.
તો આ વિચારને તો ધર્મ વિરોધી ગણવામાં આવ્યો હશે ને? આ તો સીધી રીતે સ્થાપિત સત્તાને પડકારવા જેવું થયું.
ચોક્કસ, આ એક અત્યંત ક્રાંતિકારી વિચાર હતો. એનો સીધો અર્થ એ હતો કે ઈશ્વરનું માર્ગદર્શન મેળવવા માટે તમારે કોઈ ચર્ચ, કોઈ પાદરી, કોઈ સંસ્કાર કે કોઈ પુસ્તકની
કોઈની જરૂર નથી.
હા, ઈશ્વરનો અવાજ તમારા હૃદયમાં જ છે. આ વિચારથી પ્રેરાઈને શરૂઆતના ક્વેકર્સ ચર્ચમાં જઈને પાદરીના ઉપદેશને જાહેરમાં પડકારતા.
ઓહો!
એ લોકો કહેતા કે તમે જે શીખવો છો તે ખોટું છે, સાચો ગુરુ તો દરેકની અંદર બેઠો છે.
આના પરિણામો તો ગંભીર આવ્યા હશે.
ખૂબ જ ગંભીર. તેમના પર ભયંકર અત્યાચાર થયા. હજારોને જેરમાં પૂરવામાં આવ્યા, માર મારવામાં આવ્યો, તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી.
બાપરે!
કારણ કે તેઓ માત્ર ધાર્મિક સત્તાને જ નહીં, પણ સામાજિક સત્તાને પણ નકારતા હતા.
એ કેવી રીતે?
પુસ્તક સમજાવે છે કે તેમના આંતરિક પ્રકાશના સિદ્ધાંતને કારણે તેઓ માનતા કે દરેક મનુષ્ય સમાન છે, એટલે તેઓ કોઈ રાજા કે જમીનદાર સામે ઝૂકવાનો કે ટોપી ઉતારીને સન્માન આપવાનો ઇનકાર કરતા, શપથ લઈને નહીં. આ બધી નાની નાની વાતો એ સમયના સમાજ માટે બળવા સમાન હતી.
તો આ આંતરિક પ્રકાશનો વિચાર જ તેમના દરેઠ કાર્યના કેન્દ્રમાં છે. પુસ્તક આ ખ્યાલને વધુ સ્પષ્ટ કેવી રીતે કરે છે? શું તે આપણી અંતરાત્મા જેવું છે?
ના, પુસ્તક સ્પષ્ટતા કરે છે કે તે માત્ર અંતરાત્મા નથી, એટલે કે શું સાચું અને શું ખોટું તેની સમજ માત્ર નથી.
તો પછી?
તેનાથી વધુ ઊંડું છે. તે દરેક મનુષ્યમાં, ભલે તે ગમે તેટલો ખરાબ કેમ ન હોય, ઈશ્વરની જીવંત સક્રિય હાજરી છે.
વાહ!
અને આ માન્યતા જ તેમની બધી પ્રથાઓને આકાર આપે છે.
કોઈ દાખલો આપશો?
ચોક્કસ. જેમ કે જો ઈશ્વર અંદર જ છે અને સીધું માર્ગદર્શન આપે છે, તો પછી બાપ્તિસ્મા કે પ્રભુ ભોજન જેવા બાહ્ય સંસ્કારોની શી જરૂર?
સાચી વાત છે, એ તો માત્ર પ્રતીકો થયા.
બરાબર, અસલી વસ્તુ તો અંદર છે. બાઇબલ વિશે પણ તેમનો દ્રષ્ટિકોણ અલગ છે. તેઓ બાઇબલને માન આપે છે, પણ તેને ઈશ્વરનો અંતિમ શબ્દ નથી માનતા.
આ રસપ્રદ છે. તો તેઓ બાઇબલને શું માને છે?
તેઓ તેને અન્ય લોકોના ઈશ્વર સાથેના અનુભવોનો એક મૂલ્યવાન રેકોર્ડ માને છે.
એક રેકોર્ડ?
હા, તે પ્રેરણાદાયક છે, પણ અંતિમ સત્તા નથી. અંતિમ સત્તા તો આંતરિક પ્રકાશ જ છે.
એટલે કે તમે બાઇબલમાં લખેલી વાતને તમારા પોતાના આંતરિક અનુભવની કસોટી પર ચકાસી શકો છો?
બિલકુલ.
આના પરથી જ મને એમની સૌથી વિશિષ્ટ પ્રથા યાદ આવે છે, મૌન ઉપાસના. આ સાંભળવામાં જરા વિચિત્ર લાગે છે. મતલબ બધા બસ ચૂપચાપ બેસી રહે, એમાં ઉપાસના કેવી રીતે થાય?
તમારો સવાલ સ્વાભાવિક છે.
મને તો લાગે કે 5 મિનિટમાં જ બધા કંટાળી જાય.
પુસ્તક સમજાવે છે કે એમની મૌન સભા, જેને તેઓ મીટિંગ ફોર વર્શિપ કહે છે, એ કોઈ ખાલીપણું કે નિષ્ક્રિયતા નથી. તે ઈશ્વરના ધીમા શાંત અવાજને સાંભળવા માટેની એક સક્રિય અપેક્ષાપૂર્ણ અવસ્થા છે.
એટલે બહારના ઘોંઘાટને શાંત કરીને અંદરના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ.
એકદમ બરાબર.
અને આ મૌન દરમિયાન શું થાય છે?
કલાકેક ચાલતી આ સભામાં સંપૂર્ણ મૌન હોય છે. જો એ દરમિયાન કોઈ વ્યક્તિને એવું લાગે કે તેને ઈશ્વર તરફથી કોઈ સંદેશ મળ્યો છે જે સમુદાય સાથે વહેંચવા જેવો છે,
તો જ એ વ્યક્તિ બોલે.
હા, તો જ તે વ્યક્તિ ઊભી થઈને ટૂંકમાં પોતાની વાત કહે છે. આ કોઈ પૂર્વ તૈયાર ભાષણ નથી હોતું, પણ એ ક્ષણની પ્રેરણા હોય છે. પછી ફરીથી મૌન.
અને નિર્ણયો પણ આ રીતે જ લેવાય છે.
હા, અને એ પ્રક્રિયા તો એનાથી પણ વધુ રસપ્રદ છે. તેઓ મતદાન નથી કરતા.
મતદાન નહીં, તો પછી?
તેઓ સભાની સર્વસંમતિ, એટલે કે સેન્સ ઓફ ધ મીટિંગ દ્વારા નિર્ણય લે છે. કોઈ મુદ્દા પર લાંબી ચર્ચા થાય, બધાના મંતવ્યો સાંભળવામાં આવે.
અને જ્યાં સુધી બધા એકમત ન થાય ત્યાં સુધી?
હા, જ્યાં સુધી આખા સમુદાયને એવું ન લાગે કે આ કોઈ એક વ્યક્તિની નહીં પણ ઈશ્વરની ઈચ્છા છે ત્યાં સુધી નિર્ણય લેવાતો નથી, ભલે તેમાં કલાકો કે દિવસો કેમ ન લાગે.
વાહ, આ આંતરિક અનુભવ એમના સામાજિક કાર્યોમાં કેવી રીતે દેખાય છે? પુસ્તકમાં ટેસ્ટિમનીઝનો ઉલ્લેખ છે.
આ ઈશ્વર છે તો તમે હિંસા કેવી રીતે કરી શકો?
સાચી વાત છે, કરી જ ન શકાય. તો મુખ્ય સિદ્ધાંતો કયા છે?
મુખ્ય ચાર છે. પહેલું, શાંતિ. કોઈપણ સંજોગોમાં યુદ્ધ અને હિંસાનો સંપૂર્ણ અસ્વીકાર.
બીજું,
સમાનતા. કારણ કે દરેકમાં ઈશ્વર છે એટલે સ્ત્રી પુરુષ જાતિ રંગ કે સામાજિક દરજ્જાનો કોઈ ભેદભાવ હોઈ જ ન શકે. ત્રીજું, સત્યનિષ્ઠા. હંમેશા દરેક પરિસ્થિતિમાં સત્ય બોલવું. અને ચોથું, સાદગી. ભૌતિકવાદ, દેખાડો અને બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેવું.
અને મને લાગે છે કે આ સિદ્ધાંતો એ જ તેમને ગુલામી પ્રથા વિરુદ્ધ લડવા અને મહિલાઓને સમાન અધિકાર આપવા માટે પ્રેર્યા હશે.
બિલકુલ, તેઓ એમના સમય કરતા સદીઓ આગળ હતા.
તો આ તો થઈ તેમના ઇતિહાસ અને સિદ્ધાંતોની વાત. આજના સમયમાં ક્વેકર ધર્મનું શું સ્વરૂપ છે? શું તેઓ આજે પણ એવા જ છે?
ના, પુસ્તક આધુનિક ક્વેકર ધર્મની જટિલતા અને વિવિધતાને ખૂબ સારી રીતે દર્શાવે છે. આજે ક્વેકર્સ કોઈ એક સમાન જૂથ નથી.
ઓકે.
મુખ્યત્વે એમની ત્રણ શાખાઓ છે. પહેલી છે લિબરલ ક્વેકર્સ, જે મોટાભાગે અમેરિકા અને યુરોપમાં છે. તેઓ પરંપરાગત મૌન ઉપાસના કરે છે અને વૈચારિક રીતે ખૂબ ઉદાર છે.
અને બીજી
અને સંખ્યામાં સૌથી મોટી શાખા છે ઇવેન્જેલિકલ ક્વેકર્સ. આ લોકો મુખ્યત્વે આફ્રિકા અને લેટિન અમેરિકામાં છે.
અને એમની ઉપાસના પદ્ધતિ?
એમની ઉપાસના પદ્ધતિ પ્રોટેસ્ટન્ટ ચર્ચ જેવી હોય છે, જેમાં પાદરી હોય છે, ભજનો ગવાય છે અને બાઇબલ પર વધુ ભાર મુકાય છે.
હા, તો મૂળ વિચારથી ઘણું અલગ લાગે છે.
હા, અને ત્રીજી શાખા છે કન્ઝર્વેટિવ ક્વેકર્સ, જે સંખ્યામાં ખૂબ ઓછા છે. તેઓ મૌન ઉપાસના તો કરે છે, પણ ખ્રિસ્તી માન્યતાઓને વધુ ચુસ્તપણે વળગી રહે છે.
એટલે આજે ક્વેકર હોવાનો અર્થ શું થાય તે તમે ક્યાં રહો છો તેના પર નિર્ભર કરે છે.
બરાબર.
તો આટલી બધી વિવિધતા છતાં શું કોઈ એવી વસ્તુ છે જે તેમને એકબીજા સાથે જોડી રાખે છે?
હા, અને પુસ્તક મુજબ તે છે આંતરિક પ્રકાશનો મૂળભૂત અનુભવ. ભલે તેમની ઉપાસનાની પદ્ધતિઓ અલગ હોય, પણ ઈશ્વર સાથેના સીધા વ્યક્તિગત સંબંધનો વિચાર આજે પણ તેમના કેન્દ્રમાં છે.
આ આખી ચર્ચામાંથી ઘણા ઊંડા વિચારો અને સંદેશા મળે છે. જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો શું કહી શકીએ?
મારા મતે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે સિદ્ધાંત કરતા અનુભવનું પ્રાધાન્ય. ધર્મ એ નિયમો પાળવાની વાત નથી, પણ એક જીવંત અનુભવની વાત છે. આ વિચાર માત્ર ક્વેકર્સ માટે જ નહીં, પણ કોઈપણ આધ્યાત્મિક માર્ગ પર ચાલનાર માટે મહત્વનો છે.
બીજો મુદ્દો મને એ સ્પર્શી ગયો કે આંતરિક અને બાહ્ય જીવનનું અતૂટ જોડાણ છે.
બરાબર.
તમારી આધ્યાત્મિકતા અને તમારા સામાજિક કાર્યો અલગ ન હોઈ શકે. જો તમે અંદરથી કંઈક માનો છો તો તે તમારા વ્યવહારમાં દેખાવું જ જોઈએ.
તદ્દન સાચું. ત્રીજો મહત્વનો વિચાર છે સતત પ્રગતિકરણ.
કન્ટિન્યુઅલ રેવલેશન.
હા, આ બહુ ઊંડી વાત છે. એનો અર્થ એ છે કે ઈશ્વરનું સત્ય કોઈ એક પુસ્તક કે કોઈ એક સમયમાં બંધાયેલું નથી. ઈશ્વર ભૂતકાળમાં બોલ્યા હતા અને આજે પણ આપણી સાથે વાત કરે છે.
આ જ વિચારને કારણે તેઓ સમય સાથે બદલાઈ શક્યા.
બિલકુલ. અને છેલ્લે, વિવિધતામાં એકતા. આજે એમની વચ્ચે આટલા મતભેદો હોવા છતાં તેઓ એક સમુદાય તરીકે જોડાયેલા છે,
જે બતાવે છે કે એકતા માટે એકસરખા હોવું જરૂરી નથી.
ખરું ને? આ પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે આખા ક્વેકર દર્શનનો સાર કહી જાય છે.
ચલો કેટલાક પર નજર કરીએ. પહેલો વિચાર, જે જ્યોર્જ ફોક્સના મૂળ અનુભવમાંથી આવે છે, ખ્રિસ્ત પોતે જ તેમના લોકોને શીખવવા આવ્યા છે.
આ એક વાક્ય આખા ધર્મની ક્રાંતિનો પાયો છે. એનો અર્થ એ જ છે કે સત્ય જાણવા માટે તમારે કોઈ ગુરુ, સંસ્થા કે પુસ્તક જેવા
કોઈ વચેટિયા પર નિર્ભર રહેવાની જરૂર નથી.
હા, તમારો સાચો માર્ગદર્શક તમારી અંદર જ છે.
બીજો એક ખૂબ સુંદર વિચાર છે જે તેમની જીવનશૈલીને વ્યક્ત કરે છે. તમારું જીવન બોલવા દો.
આ ક્વેકર સિદ્ધાંત સત્યનિષ્ઠાનો સાર છે.
એટલે કે તમારી શ્રદ્ધા શું છે તે લાંબા લાંબા ભાષણોથી નહીં,
પણ તમારા કાર્યોથી, તમારા આચરણથી અને તમે જે રીતે જીવન જીવો છો તેનાથી દુનિયાને દેખાવી જોઈએ. તમારું ચરિત્ર જ તમારો સૌથી મોટો ઉપદેશ છે.
અને ત્રીજો, જે મને લાગે છે કે આજના સમાજ માટે સૌથી જરૂરી છે, દરેક વ્યક્તિમાં રહેલા ઈશ્વરના અંશને પ્રતિસાદ આપો.
બરાબર. આ તેમના સામાજિક વ્યવહારનો પાયો છે. એનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ, ભલે તે તમારો દુશ્મન કેમ ન હોય, તેની સાથે આદર અને પ્રેમથી વર્તો,
કારણ કે તેની અંદર પણ એ જ દૈવી અંશ રહેલો છે જે આપણામાં છે.
હા, અને આ વિચાર જ હિંસા અને નફરતને અશક્ય બનાવી દે છે.
આ બધા વિચારો સૈદ્ધાંતિક રીતે ખૂબ શક્તિશાળી છે, પણ શું આપણે તેને આપણા રોજિંદા જીવનમાં, જે ક્વેકર નથી, તે પણ લાગુ કરી શકીએ?
ચોક્કસપણે, અનેક રીતે. દાખલા તરીકે વ્યક્તિગત જીવનમાં, આજના ભાગદોડ અને ડિજિટલ ઘોંઘાટના સમયમાં આપણે બધા જ તણાવ અનુભવીએ છીએ.
એ તો છે.
ક્વેકર્સની જેમ દરરોજ માત્ર 10-15 મિનિટ સંપૂર્ણ મૌનમાં કોઈપણ જાતના ડિસ્ટ્રેક્શન વગર બેસવાનો પ્રયાસ કરી શકીએ.
પોતાના વિચારોને જોવા અને આંતરિક અવાજને સાંભળવાનો પ્રયાસ.
હા, એનાથી અદ્ભુત માનસિક શાંતિ અને સ્પષ્ટતા મળી શકે છે.
અને વ્યાવસાયિક જીવનમાં, ઓફિસમાં કે કોઈ સંસ્થામાં,
ત્યાં પણ. ઓફિસમાં મીટિંગ વખતે ઘણીવાર જેનો અવાજ મોટો હોય અથવા જે બહુમતીમાં હોય તેનો નિર્ણય માની લેવાય છે.
બરાબર છે.
તેને બદલે ક્વેકર્સની જૂથની સર્વસંમતિની પદ્ધતિમાંથી પ્રેરણા લઈ શકાય. દરેક સભ્યના મતને, ભલે તે લઘુમતીમાં હોય, ધ્યાનથી સાંભળીને એવો ઉકેલ શોધવો જે બધાને સ્વીકાર્ય હોય,
જેનાથી ટીમ વધુ જોડાયેલી અને મજબૂત બને.
બિલકુલ.
અને સામાજિક સ્તરે, જ્યાં આજે આટલા બધા મતભેદો અને ઝઘડા છે,
ત્યાં તો આ વિચાર અમૂલ્ય છે. જો આપણે આપણી સાથે અસંમત થનાર વ્યક્તિને દુશ્મન તરીકે જોવાને બદલે એવી વ્યક્તિ તરીકે જોવાનો પ્રયાસ કરીએ જેની અંદર પણ ઈશ્વરનો અંશ છે,
તો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે.
હા, પછી વાતચીતનો હેતુ તેને હરાવવાનો નહીં, પણ તેને સમજવાનો બની જાય છે. નફરતની જગ્યાએ સંવાદનો માર્ગ ખુલી શકે છે.
સાચી વાત છે.
આખી ચર્ચા પછી મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે કેવી રીતે એક સમુદાય કોઈ કઠોર નિયમો કે કેન્દ્રીય સત્તા વિના માત્ર એક જીવંત આધ્યાત્મિક અનુભવના આધારે આધુનિક દુનિયાને અનુરૂપ રહી શકે છે.
એમની તાકાત એમના નિયમોમાં નહીં, પણ એમની લવચિકતામાં છે.
બરાબર.
અને મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે એ છે કે આટલા નાના સમુદાયે ઇતિહાસ પર કેટલો મોટો અને સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. ગુલામી પ્રથા નાબૂદી, જેલ સુધારણા, મહિલા મતાધિકાર, શાંતિ આંદોલનો, આ બધું બતાવે છે કે જો પ્રતિબદ્ધતા હોય તો મુઠ્ઠીભર લોકો પણ દુનિયા બદલી શકે છે.
તેમનું સૂત્ર, તમારું જીવન બોલવા દો, ખરેખર સાર્થક થયું છે.
બિલકુલ.
અને છેલ્લે સાદગીનો તેમનો સિદ્ધાંત, આજના ગ્રાહકવાદી અને પર્યાવરણીય સંકટના યુગમાં આ અત્યંત પ્રાસંગિક છે.
હા, એ આપણને વિચારવા મજબૂર કરે છે કે સુખી થવા માટે ખરેખર શેની જરૂર છે,
અને બિનજરૂરી ઈચ્છાઓ પાછળ ભાગવાને બદલે એક સાર્થક અને હેતુપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય.
ખરેખર આ પુસ્તક માત્ર એક ધાર્મિક સમુદાયનો ઇતિહાસ નથી, પણ એક અલગ રીતે જીવવાની અને વિચારવાની પ્રેરણા છે. આજે વિચારવા માટે એક નવો દ્રષ્ટિકોણ મળ્યો.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.